એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દની, આમ તો એક આખી સમસ્યાની વાત કરવાના છીએ જે સતત આપણા કાન પર થળાય છે અને આપણા ખિસ્સા પર પણ અસર કરે છે. ફુગાવો, મોંઘવારી, ભાવ વધારો, આખરે આ બધું છે શું?
ખરેખર આજના સમયમાં ફુગાવાને સમજવું બહુ જરૂરી બની ગયું છે. રોજબરોજ આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ કે ભાવો વધતા જાય છે અને આપણી ખરીદ શક્તિ જાણે ઓછી થતી જાય છે. પણ શું આ ખાલી અમુક વસ્તુઓ મોંઘી થઈ એટલી જ વાત છે કે પછી આની પાછળ કોઈ મોટું ચક્ર છે?
બરાબર, એ જ સવાલ મારા મનમાં પણ હતો. અને આ જે ગૂંચવણભર્યો વિષય લાગે છે ને, એને સરળ બનાવવા માટે આજે આપણે માર્થા ઓલનીના પુસ્તક ઇન્ફ્લેશન, વોટ ઇટ ઇઝ, વાય ઇટ્સ બેડ એન્ડ હાઉ ટુ ફિક્સ ઇટ ની મદદ લઈશું. આ પુસ્તક કહે છે કે આપણે ફુગાવા વિશે જે સામાન્ય રીતે સાંભળીએ છીએ એના કરતાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે અને વધુ રસપ્રદ પણ.
હા, પણ એ પહેલાં આપણે લેખિકા વિશે થોડું જાણી લઈએ. માર્થા ઓલની, એ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાં અર્થશાસ્ત્રના ટીચિંગ પ્રોફેસર છે. ઘણા વર્ષોથી, દાયકાઓથી એ મેક્રો ઇકોનોમિક્સ ભણાવી રહ્યા છે.
અને એમની ખાસ વાત એ છે, મને જે જાણવા મળ્યું કે એ ખાલી રિસર્ચર નથી પણ એકદમ ઉત્તમ શિક્ષક છે. અર્થશાસ્ત્ર જેવો વિષય જે ઘણાને અઘરો લાગે એને સામાન્ય લોકો સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં એમની માસ્ટરી છે. એમને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે આ માટે. એટલે આ પુસ્તક કોઈ બારેખમ એકેડેમિક પુસ્તક નથી.
બિલકુલ સાચી વાત. એમનો અભિગમ અહીં કોઈ રાજકીય પંડિત જેવો નથી કે બજારની આગાહી કરનાર જેવો પણ નથી. એ તો એક શિક્ષક તરીકે તટસ્થ રહીને આપણને ફુગાવાની સાચી ઓળખ કરાવવા માંગે છે. એમનો મુખ્ય હેતુ આપણને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે, જેથી આપણે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એ વધુ સારી રીતે સમજી શકીએ.
તો આ પુસ્તકનું મુખ્ય સૂર શું છે? એમનું કહેવું શું છે ફુગાવા વિશે?
જો પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને, એ છે કે ફુગાવો કોઈ એક કારણથી નથી થતો. આપણે ઘણીવાર સાંભળીએ પેલું, સરકારે બહુ ખર્ચ કર્યો એટલે મોંઘવારી વધી, અથવા મોટી કંપનીઓ બહુ નફો લઈ જાય છે એટલે ભાવ વધે છે. પણ લેખિકા કહે છે કે આટલું સીધું સાધું નથી. આ ફુગાવો એક, એમ સમજો ને કે એક જટિલ કોકટેલ જેવો છે જેમાં ઘણા અલગ અલગ પરિબળો ભળેલા છે.
ઓ, રસપ્રદ. એટલે એમ કે આખી વાર્તામાં કોઈ એક વિલન નથી એમ?
ના, બરાબર, કોઈ એક વિલન નથી. પુસ્તક મુખ્યત્વે ત્રણ પરિબળો પર ફોકસ કરે છે. એક, ગ્રાહકોની માંગ, ડિમાન્ડ પુલ, એટલે કે જ્યારે આપણે બધા બહુ બધી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ પણ એટલી વસ્તુઓ બજારમાં છે જ નહીં. બીજું, ઉત્પાદન ખર્ચ, કોસ્ટ પુશ, એટલે કે વસ્તુઓ બનાવવાનો ખર્ચ જ વધી જાય. અને ત્રીજું, જે કદાચ થોડું આશ્ચર્ય પામાડે એવું છે, એ છે આપણી અને બજારની ભવિષ્ય માટેની અપેક્ષાઓ, એક્સપેક્ટેશન્સ. આ પુસ્તક આ ત્રણેયના ઉદાહરણો સાથે સમજાવે છે.
અચ્છા, પણ આ બધું જાણીને સામાન્ય માણસને શું લેવા દેવા? મતલબ આપણને શું ફાયદો થાય?
ફાયદો એ કે આપણે જે આર્થિક સમાચારો વાંચીએ કે સાંભળીએ છીએ એની પાછળ શું ચાલી રહ્યું છે એ સમજી શકીએ. સરકાર કે આરબીઆઈ જ્યારે કોઈ પગલું ભરે, જેમ કે વ્યાજદર વધારવાનું, તો એ શા માટે થઈ રહ્યું છે એનો થોડો ખ્યાલ આવે. અને સૌથી અગત્યનું, આપણા પોતાના પૈસાનું શું કરવું, બચત, રોકાણ, એના વિશે આપણે વધુ જાણકારી સાથે નિર્ણય લઈ શકીએ. એમ કહી શકાય કે આપણે આર્થિક રીતે થોડા વધુ સાક્ષર બની શકીએ.
બરાબર, ચાલો ત્યારે પુસ્તકના વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, ફુગાવો એટલે ખરેખર શું? શું ખાલી ભાવ વધે એ જ?
ના, લેખિકા એ જ સ્પષ્ટ કરે છે. કોઈ એક વસ્તુ, માની લો કે ડુંગળી કે પેટ્રોલ, એના ભાવ વધે એ ફુગાવો નથી. ફુગાવો એટલે આખા અર્થતંત્રમાં મોટાભાગની વસ્તુઓ અને સેવાઓના સરેરાશ ભાવ સ્તરમાં જ્યારે સતત વધારો થાય એ. અને આનો સીધો અર્થ શું કે સમય જતાં આપણા પૈસાની ખરીદ શક્તિ ઓછી થાય છે. આજે 100 રૂપિયામાં જે આવે છે એ ભવિષ્યમાં નહીં આવે.
જેટલો પૈસાની કિંમત ઘટવાનો છે, પણ આ માપે છે કોણ અને કેવી રીતે? આપણે પેલું સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ગ્રાહક ભાવ સૂચકાંક, એવું બધું સાંભળીએ છીએ.
હા, સીપીઆઈ એ સૌથી જાણીતું માપ છે. સરકારી આંકડાશાસ્ત્રીઓ એક કાલ્પનિક માર્કેટ બાસ્કેટ બનાવે છે. એમાં શું હોય?
તો કે એક સામાન્ય શહેરી કુટુંબ જે સેંકડો વસ્તુઓ અને સેવાઓ વાપરે, અનાજ, શાકભાજી, કપડાં, ઘરભાડું, ટ્રાન્સપોર્ટ, શિક્ષણ, દવાઓ, બધું જ એનો સમાવેશ થાય. પછી દર મહિને જોવામાં આવે કે આ આખી બાસ્કેટ ખરીદવાનો કુલ ખર્ચ કેટલો બદલાયો, એમાં જે ટકાવારી ફેરફાર થાય એને ફુગાવાનો દર કહેવાય.
પણ શું આમ આપણી એકદમ આમ પરફેક્ટ હોય છે? ઘણીવાર આપણને એવું લાગે ને કે મોંઘવારી તો સરકારી આંકડા કહે છે એના કરતાં ઘણી વધારે છે. મારો પોતાનો અનુભવ તો એવો જ હોય છે ઘણીવાર.
સારો સવાલ છે, અને લેખિકા એની પણ ચર્ચા કરે છે. સીપીઆઈની કેટલીક મર્યાદાઓ છે, જેમ કે એક છે સબસ્ટિટ્યુશન બાયસ. માની લો કે ટામેટા બહુ જ મોંઘા થઈ ગયા, તો આપણે શું કરીએ? કદાચ ઓછા વાપરીએ અથવા એની જગ્યાએ બીજું કંઈક વાપરીએ. પણ પેલી સીપીઆઈ બાસ્કેટ આ ફેરફારને તરત ધ્યાનમાં ન પણ લે. બીજું ક્વોલિટી ચેન્જ બાયસ. આજનો સ્માર્ટફોન 5 વર્ષ પહેલાંના ફોન કરતાં ઘણો સારો છે, પણ ભાવ વધારામાં ગુણવત્તા કેટલી સુધરી એ અલગ તારવવું અઘરું પડે. એટલે હા, તમારો મુદ્દો સાચો છે, ક્યારેક આપણો અંગત અનુભવ અને સરકારી આંકડામાં ફેર લાગે. અર્થશાસ્ત્રીઓ પીસીઈ જેવા બીજા માપદંડો પણ વાપરે છે, જે થોડા જુદી રીતે ગણાય છે.
ઓકે, સમજાઈ ગયો. તો હવે પાછા મૂળ વાત પર આવીએ. આ ફુગાવો થાય છે કેમ? પુસ્તક કહે છે એમ એક નહીં પણ અનેક કારણો છે. પહેલું કારણ તમે કહ્યું એમ માંગ, એટલે કે ડિમાન્ડ પુલ. એ શું છે?
હા, આ સૌથી ક્લાસિક કારણ ગણાય. ખૂબ ઓછા માલસામાન પાછળ ઘણા બધા પૈસા દોડે, એટલે કે જ્યારે અર્થતંત્રમાં લોકો, સરકાર, કંપનીઓ બધા મળીને એટલી બધી વસ્તુઓને સેવાઓ ખરીદવા માંગે છે કે ઉત્પાદકો એટલું બનાવી જ નથી શકતા અથવા પહોંચાડી નથી શકતા. આવું ક્યારે થાય?
ક્યારે થાય?
જ્યારે લોકો પાસે ખર્ચવા માટે વધુ પૈસા હોય, ભવિષ્ય સારું લાગતું હોય એટલે ખર્ચ કરતા અચકાય નહીં, સરકાર પોતે મોટા પ્રોજેક્ટ પાછળ બહુ ખર્ચ કરતી હોય, અથવા તો કેન્દ્રીય બેંકે, આરબીઆઈએ વ્યાજદરો એટલા નીચા રાખ્યા હોય કે લોન લેવી સસ્તી બને અને લોકો વધુ ખર્ચ કરે.
અચ્છા, એટલે જ્યારે અર્થતંત્ર બહુ તેજીમાં હોય ત્યારે આવું બની શકે. જેમ કે કદાચ પેલું કોવિડ પછી સરકારોએ જે મદદ કરી અને લોકોએ પછી ખરીદી વધારી, એ આનું ઉદાહરણ ગણી શકાય થોડું ઘણું.
ચોક્કસ પડે, એ એક પરિબળ હોઈ શકે છે. હા, હવે બીજા કારણ પર આવીએ, જે છે પુરવઠા પક્ષ, એટલે કે કોસ્ટ પુશ ફુગાવો. અહીંયા વાંક માંગનો નથી પણ ઉત્પાદન બાજુનો છે.
એટલે કે વસ્તુઓ બનાવવી જ મોંઘી થઈ જાય એમ?
બરાબર પકડ્યું. જ્યારે વસ્તુઓ બનાવવા માટે જે કાચો માલ જોઈએ, જેમ કે ક્રૂડ ઓઇલ, ધાતુઓ, ખેતીની પેદાશો, એ જ મોંઘો થઈ જાય, અથવા તો કોઈ કુદરતી આફત આવે, દુકાળ પડે, યુદ્ધ થાય, જેમ કે યુક્રેન યુદ્ધને લીધે ઘઉં અને તેલના ભાવ વધ્યા, કે પછી કોઈ મહામારી આવે, જેમ કે કોવિડ વખતે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હતી, આ બધાને કારણે બજારમાં માલનો પુરવઠો ઘટી જાય, એટલે ઉત્પાદન ખર્ચ વધે. હવે કંપનીઓ શું કરે? આ વધારાનો બોજ ગ્રાહકો પર નાખે અને ભાવ વધારી દે.
આમાં પેલું વેતન ભાવ ચક્ર, વેજ પ્રાઇસ સ્પાઇરલ પણ આવે ને, કે મોંઘવારી વધી એટલે કર્મચારીઓ પગાર વધારો માંગે, પગાર વધે એટલે કંપનીનો ખર્ચ વધે, એટલે એ પાછા ભાવ વધારે, આ ચક્કર ચાલ્યા કરે.
હા બરાબર, એ પણ કોસ્ટ પુશ ફુગાવવાનું જ એક પાસું છે. જો પગાર વધે પણ એની સાથે કામદારોની ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી ન વધે, તો એ વધારાનો ખર્ચ ભાવ વધારામાં જ પરિણમે, અને પછી પેલું ચક્ર શરૂ થઈ શકે છે, જે ફુગાવાને વધુ સમય ટકાવી રાખે છે અને ક્યારેક વધુ ખરાબ પણ બનાવે છે.
અને ત્રીજું કારણ જે મને સાંભળીને જ આમ બહુ રસપ્રદ લાગ્યું, અપેક્ષાઓ, એક્સપેક્ટેશન્સ. આ કઈ રીતે કામ કરે? આ તો જાણે જાદુ જેવું લાગે કે આપણે વિચારીએ એટલે ભાવ વધી જાય.
હા, સાંભળવામાં થોડું અજીબ લાગે પણ જાદુ નથી. આ મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રનું મિશ્રણ છે. લેખિકા સમજાવે છે કે જો મોટા ભાગના લોકોને, સામાન્ય માણસોને અને વેપારીઓને એવું લાગવા માંડે કે ભવિષ્યમાં મોંઘવારી વધવાની જ છે, તો એ લોકો એ પ્રમાણે વર્તન કરવાનું શરૂ કરી દે છે.
કેવી રીતે?
જુઓ, કર્મચારીઓ વિચારશે કે આવતા વર્ષે બધું મોંઘું થવાનું છે, તો મારે અત્યારથી જ મોટો પગાર વધારો માંગવો પડશે. કંપનીઓ વિચારશે કે મારો કાચો માલ મોંઘો થવાનો છે, મારા કર્મચારીઓ પગાર વધારો માંગશે, મારા હરીફો પણ ભાવ વધારશે, તો હું અત્યારથી જ ભાવ વધારી દઉં. આમ ફુગાવો વધશે એવી અપેક્ષા જ ખરેખર ફુગાવાને વધારી દે છે. આને જ સ્વપરિપૂર્ણ ભવિષ્યવાણી કહે છે.
બાપરે, એટલે કે લોકો શું માને છે, એમનો વિશ્વાસ, એમની ધારણાઓ પણ ભાવ નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે.
ચોક્કસપણે. અને એટલે જ જે કેન્દ્રીય બેંક હોય છે, જેમ કે આપણા દેશમાં આરબીઆઈ, એની વિશ્વસનીયતા ખૂબ જ મહત્વની બની જાય છે. જો લોકોને ભરોસો હોય કે આરબીઆઈ ફુગાવાને કાબૂમાં રાખવા માટે ગંભીર છે અને સક્ષમ પણ છે, તો લોકોની ભવિષ્યની મોંઘવારી વિશેની અપેક્ષાઓ સ્થિર રહે છે, જેને અર્થશાસ્ત્રીઓ એન્કર્ડ રહેવું એમ કહે છે. પણ જો લોકોનો વિશ્વાસ ડગી જાય, તો પછી અપેક્ષાઓ છૂટી જાય છે અને ફુગાવાને કાબૂમાં રહેવો બહુ જ મુશ્કેલ બની જાય છે.
આ તો બહુ જ ઊંડી વાત છે. હવે એક બીજો સવાલ જે મનમાં આવે છે, આ ફુગાવો જે છે એનાથી બધાને સરખું જ નુકસાન થાય છે કે પછી કોઈને ફાયદો પણ થતો હશે?
આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને પુસ્તક એના પર ખાસ ભાર મૂકે છે. ફુગાવો ક્યારેય તટસ્થ નથી હોતો. એ સમાજમાં સંપત્તિનું પુનઃવિતરણ, રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ કરે છે. એટલે કે કેટલાક લોકો માટે એ નુકસાનકારક છે, તો કેટલાક લોકોને એનાથી ઓછામાં ઓછું ટૂંકા ગાળા માટે તો ફાયદો પણ થઈ શકે છે.
કોને નુકસાન થાય એ તો કદાચ આપણે થોડું ઘણું સમજી શકીએ છીએ. જે લોકોની આવક લગભગ નક્કી હોય, જેમ કે પેન્શન પર જીવતા લોકો કે પછી પગારદાર વર્ગ, જેમનો પગાર મોંઘવારી જેટલો ઝડપી નથી વધતો, અને હા, જેમણે બચત કરી હોય, કારણ કે એમના પૈસાની કિંમત ઓછી થઈ જાય છે.
બરાબર. અને એવા લોકો જેમણે બીજાને નિશ્ચિત વ્યાજ દરે પૈસા ઉછીના આપ્યા હોય, લેન્ડર્સ, એમને પણ નુકસાન થાય, કારણ કે જ્યારે પૈસા પાછા મળે ત્યારે એની ખરીદ શક્તિ ઘટી ગઈ હોય છે.
તો પછી ફાયદો કોને? કોણ છે આ નસીબદાર લોકો?
ફાયદો મુખ્યત્વે એવા લોકોને થઈ શકે જેમણે નિશ્ચિત વ્યાજદરે લાંબા ગાળા માટે લોન લીધી હોય, દાખલા તરીકે હોમ લોન.
કેમ?
કારણ કે એમનો હપ્તો તો નક્કી થઈ ગયો હોય છે, પણ સમય જતા ફુગાવાને કારણે એમની આવક વધવાની શક્યતા રહે છે, એટલે એમને લોન ચૂકવવી પ્રમાણમાં સહેલી લાગે, કારણ કે તેઓ સસ્તા થયેલા પૈસાથી હપ્તા ભરી રહ્યા હોય છે. બીજો ફાયદો એવા લોકોને થાય જેમની પાસે વાસ્તવિક સંપત્તિ હોય, જેમ કે જમીન, મકાન, સોનું, કારણ કે ફુગાવાના સમયમાં સામાન્ય રીતે આવી મિલકતોના ભાવ પણ વધતા હોય છે.
અરે વાહ, આનો મતલબ તો એ થયો કે ફુગાવો ગરીબ અને મધ્યમ વર્ગને વધુ અસર કરે છે, અને જેઓ પહેલેથી સંપત્તિવાન છે તેમને કદાચ ઓછી અસર થાય અથવા ફાયદો પણ થાય. આ તો અસમાનતા વધારનારી વાત થઈ ગઈ.
હા, આ ફુગાવાનું એક કડવું સત્ય છે અને પુસ્તક આ મુદ્દાને ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. ફુગાવાની સામાજિક અસરો ઘણીવાર ખૂબ ગંભીર હોય છે અને એ અસમાનતા વધારી શકે છે.
તો પછી આટલી જટિલ અને આમ ગંભીર સમસ્યાનું ઉકેલ શું? સરકાર અને આરબીઆઈ શું કરી શકે આના વિશે?
પુસ્તક બે મુખ્ય પ્રકારની નીતિઓ, પોલિસીઝ વિશે વાત કરે છે. પહેલી છે નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી. આ કોના હાથમાં હોય? તો કે આરબીઆઈ જેવી કેન્દ્રીય બેંકના હાથમાં. એમનું મુખ્ય હથિયાર છે વ્યાજદરો, ઇન્ટરેસ્ટ રેટ્સ. જો ફુગાવો બહુ વધી જાય તો આરબીઆઈ વ્યાજદરો વધારી દે છે.
એનાથી શું થાય?
વ્યાજદર વધે એટલે લોન લેવી મોંઘી બને, એટલે લોકો અને કંપનીઓ ઓછો ખર્ચ કરે, ઓછી લોન લે. પરિણામે અર્થતંત્રમાં કુલ માંગ, ડિમાન્ડ ધીમી પડે અને ભાવ વધારા પર બ્રેક લાગે.
પણ આની અસર થતા તો વાર લાગે ને, અને એનાથી ધંધા રોજગાર પર, આર્થિક વિકાસ પર અસર ન પડે?
બિલકુલ. આ કોઈ સ્વિચ નથી કે દબાવીને તરત અસર દેખાય. આ એક ધીમું સાધન છે, એની અસર દેખાતા મહિનાઓ લાગી જાય છે. અને હા, એનો હેતુ જ અર્થતંત્રને થોડું ઠંડુ પાડવાનું હોવાથી એનાથી આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે છે અને ક્યારેક નોકરીઓ પર પણ અસર આવી શકે છે.
ઓકે, અને બીજી નીતિ કઈ?
બીજી છે રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી, જે સરકારના નિયંત્રણમાં હોય છે. ફુગાવા સામે લડવા માટે સરકાર શું કરી શકે? તો કે પોતાના ખર્ચ ઘટાડી શકે અથવા તો ટેક્સ વધારી શકે. આનાથી પણ લોકો અને કંપનીઓના હાથમાં ખર્ચ કરવા માટે ઓછા પૈસા રહે, એટલે માંગ ઘટે.
પણ આ કરવું તો રાજકીય રીતે બહુ અઘરું નહીં? કોઈ પણ સરકાર ટેક્સ વધારવા કે સરકારી યોજનાઓમાં કાપ મૂકવા ક્યાં જલ્દી તૈયાર થાય?
સાવ સાચી વાત. આ પગલાં રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ અને અપ્રિય હોય છે, અને એને લાગુ કરવાની પ્રક્રિયા પણ ધીમી અને જટિલ હોય છે. અને અહીં જ પુસ્તક એક મોટા પડકારની, એક મોટી ગડમથલની વાત કરે છે, જેને ફિલિપ્સ કર્વ ટ્રેડ ઓફ કહે છે.
ફિલિપ્સ કર્વ એ શું છે?
ઐતિહાસિક રીતે એવું જોવા મળ્યું છે કે ફુગાવા અને બેરોજગારી વચ્ચે ઘણીવાર ઊંધો સંબંધ હોય છે. એટલે કે જ્યારે તમે ફુગાવાને દબાવવા માટે કડક પગલાં લો છો, ખાસ કરીને વ્યાજદરો બહુ વધારી દો છો, ત્યારે અર્થતંત્ર ધીમું પડે છે અને બેરોજગારી વધવાનો ભય રહે છે.
ઓ બાપરે, એટલે ફુગાવો ઘટાડવા જઈએ તો નોકરીઓ જાય, એવું જોખમ. આ તો આગે કુવા પીછે ખાઈ જેવી વાત થઈને નીતિ ઘડનારાઓ માટે તો.
હા, કંઈક અંશે એવું જ છે. આ ખૂબ જ નાજુક સંતુલન સાધવાનું કામ છે. કોઈ સહેલો કે દુખાવા વગરનો ઉપાય નથી હોતો. પુસ્તક કેટલાક ઐતિહાસિક કિસ્સાઓ, જેમ કે 1970ના દાયકામાં અમેરિકામાં જે સ્ટેગફ્લેશન આવ્યું હતું, એટલે કે ઊંચો ફુગાવો અને ઊંચી બેરોજગારી બંને એકસાથે, અથવા તો હમણાં કોવિડ પછી જે વૈશ્વિક ફુગાવો જોવા મળ્યો, એના ઉદાહરણ આપીને સમજાવે છે કે કેવી રીતે માંગ, પુરવઠો અને અપેક્ષાઓનું જટિલ મિશ્રણ પરિસ્થિતિને વધારે ગંભીર બનાવે છે અને નીતિ ઘડનારાઓ સામે કેવા મોટા પડકારો ઊભા કરે છે. પેલું 1970નું સ્ટેગફ્લેશન તો અર્થશાસ્ત્રીઓ માટે પણ મોટો આંચકો હતો, કારણ કે એણે પેલી જૂની માન્યતા તોડી નાખી હતી કે ફુગાવો અને બેરોજગારી હંમેશા ઊંધા જ ચાલે.
આખી ચર્ચા પરથી એટલું તો હવે સ્પષ્ટ થઈ ગયું કે ફુગાવો એ કોઈ સામાન્ય શરદી તાવ નથી કે જેની કોઈ એક તૈયાર દવા હોય.
બિલકુલ નહીં. ચાલો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, જે શીખવા જેવી વાતો છે, એને ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું અને સૌથી મહત્વનું, ફુગાવો બહુ કારણીય છે. કોઈ એક વ્યક્તિ કે એક કારણને દોષ દેવાનો કોઈ મતલબ નથી. એ માંગ, પુરવઠો અને આપણી અપેક્ષાઓ, આ બધાનું જ જટિલ પરિણામ છે.
હા, બીજું, પેલું વાસ્તવિક રિયલ VS નજીવા મૂલ્યોનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. મારો પગાર 10% વધ્યો એ સાંભળીને રાજી થવા કરતાં એ જોવું પડે કે એ જ સમયમાં મોંઘવારી કેટલી વધી, શું મારી ખરીદ શક્તિ ખરેખર વધી. આ સમજ આપણા રોકાણ અને બચતના નિર્ણયો માટે ખૂબ પાયાની છે.
ત્રીજો, અપેક્ષાઓની જબરદસ્ત શક્તિ. આપણે ભવિષ્ય વિશે શું માનીએ છીએ એ વર્તમાન ભાવોને અસર કરી શકે છે, અને આ જ કારણે કેન્દ્રીય બેંક જે કહે છે અને લોકો એના પર કેટલો વિશ્વાસ મૂકે છે એ બહુ મહત્વનું બની જાય છે.
ચોથું, ફુગાવાની સામાજિક અસરો. એ બધાને સરખી રીતે નથી નડતો. મોટાભાગે ઓછી આવકવાળા, નિશ્ચિત આવક પર જીવતા લોકોને એની વધુ માર પડે છે. આનાથી સમાજમાં અસમાનતા વધે છે. આ મુદ્દો તો આપણા ગુજરાત અને ભારતમાં આપણે રોજ જોઈએ છીએ. ઘણા પરિવારો પોતાના ઘરનું બજેટ માંડ માંડ સરખું રાખી રહ્યા છે.
સાચી વાત છે. અને પાંચમું, નીતિ ઘડતર એ સહેલું કામ નથી, એ મુશ્કેલ સમાધાનો શોધવાની કળા છે. ફુગાવાને કાબૂમાં લેવાના જે ઉપાયો છે એ પોતે પણ તકલીફ આપી શકે છે, જેમ કે આર્થિક વિકાસ ધીમો પડવો કે નોકરીઓ જવી. કોઈ જાદુઈ છડી નથી, બસ કયો રસ્તો ઓછો નુકસાનકારક છે એ પસંદ કરવાનું હોય છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એટલા સરસ રીતે રજૂ કર્યા છે કે યાદ રહી જાય. ભલે આપણે શબ્દશઃ યાદ ન રાખીએ, પણ એનો ભાવાર્થ બહુ મહત્વનો છે.
હા, જેમ કે એક વિચાર એવો છે કે ફુગાવો મૂળભૂત રીતે વસ્તુઓના ભાવ વધવા વિશે એટલો નથી જેટલો તમારા પૈસાની કિંમત ઘટવા વિશે છે. આવતીકાલનો રૂપિયો આજ કરતાં ઓછું ખરીદી શકશે. આ આપણું ધ્યાન ખરીદ શક્તિ પર કેન્દ્રિત કરે છે.
બરાબર. બીજો એક વિચાર મને ગમ્યો, ફુગાવો વધુ પડતા ખર્ચને કારણે કે તૂટેલી સપ્લાય ચેઇનને કારણે, એ પૂછવું જ કદાચ ખોટું છે. ઇતિહાસ જુઓ તો સૌથી ખરાબ ફુગાવો ત્યારે જ આવ્યો છે જ્યારે આ બંને પરિબળો એકસાથે ભેગા થયા હોય. આ સરળ જવાબો અને દોષારો પણ સામે આપણને સાવચેત કરે છે.
ત્રીજો, ફુગાવા સામેની લડાઈ જેટલી RBIના બોર્ડરૂમમાં લડાઈ છે, તેટલી જ લોકોના મનમાં પણ લડાઈ છે. જો લોકો માની લે કે ભાવ તો વધતા જ રહેશે, તો તેમનું વર્તન જ એવું હશે કે ભાવ વધતા રહે. આ ફરીથી પેલી અપેક્ષાઓના મહત્વ પર ભાર મૂકે છે.
ચોથું, ગંભીર ફુગાવાનો કોઈ એવો ઇલાજ નથી જેમાં જરા પણ દુખાવો ન થાય. જે સાધનો વપરાય છે, મુખ્યત્વે ઊંચા વ્યાજદરો, તે આખા અર્થતંત્રને ધીમું પાડીને જ કામ કરે છે. પસંદગી ફક્ત એ કરવાની રહે છે કે કયો રસ્તો ઓછો પીડાદાયક છે. આ નીતિ ઘડનારાઓની મુશ્કેલીની વાસ્તવિકતા બતાવે છે.
ત્રણ કેવી રીતે કરે છે? જેઓ પોતાની જાતને બચાવવા માટે ઓછામાં ઓછા સક્ષમ છે તેમની પાસેથી, એવા લોકો તરફ જેમની પાસે ભાવ વધારા સામે રક્ષણ મેળવવાના સાધનો અને જાણકારી છે. આ સીધો સામાજિક ન્યાયનો મુદ્દો છે. તો આ બધી જાણકારી મળી એનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, આપણે શું કરી શકીએ?
અરે, ઘણો ઉપયોગ છે. પહેલું તો આપણા પોતાના પૈસાના આયોજનમાં, પર્સનલ ફાઇનાન્સ. હવે આપણે સમજી શકીએ કે ફુગાવાના સમયમાં બેંક ખાતામાં બહુ બધા પૈસા રોકડા રાખવા એ નુકસાનનો સોદો કેમ છે. આપણે એવા રોકાણો વિશે વિચારી શકીએ જે ફુગાવાને હરાવી શકે. હા, એમાં રહેલું જોખમ સમજીને અલબત્ત. લોન લેતી વખતે ફિક્સ્ડ રેટ લોન કેમ સારી લાગે અને વેરિયેબલ રેટ લોન કેમ જોખમી બની શકે એ પણ હવે વધુ સ્પષ્ટ થાય.
બીજું, નોકરી અને પગારની બાબતમાં. જ્યારે પગાર વધારાની વાત થાય ત્યારે ખાલી ટકાવારી પર ધ્યાન આપવાને બદલે વાસ્તવિક વધારો કેટલો છે, એટલે કે મોંઘવારી બાદ કરતાં કેટલો વધારો મળે છે, એ સમજવું જરૂરી બને. તમે કદાચ સાંભળ્યું હશે, કેટલીક કંપનીઓ કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટ એટલે કે કોલા આપે છે. આ મોંઘવારી સામે રક્ષણ આપવાનો પ્રયાસ છે. આ ખ્યાલ હવે વધુ સારી રીતે સમજાય.
અને ત્રીજું, એક જાગૃત નાગરિક તરીકે, જ્યારે કોઈ નેતા કે મીડિયા ફુગાવા માટે કોઈ એક જ કારણને જવાબદાર ઠેરવે અથવા કોઈ ચમત્કારિક ઉકેલની વાત કરે ત્યારે આપણે થોડા શંકાશીલ બની શકીએ, સવાલ પૂછી શકીએ. આપણે સમજી શકીએ કે આરબીઆઈ વ્યાજદર શા માટે વધારે છે, ભલે આપણને એનાથી તકલીફ પડતી હોય. આ સમજ આપણને ખોટી માહિતી અને પ્રચારથી બચાવવામાં મદદ કરે છે.
ટૂંકમાં કહીએ તો આ પુસ્તક આપણને અંધારામાં તીર મારવાને બદલે થોડી વધુ સમજ અને જાણકારી સાથે આપણા આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે.
કે આર્થિક મુદ્દાઓ અને ખાસ કરીને ફુગાવો એ કેટલા બધા સ્તરો ધરાવે છે. જે વસ્તુ ઉપરથી સરળ લાગે એની પાછળ કેટલી બધી જટિલતા છુપાયેલી હોય છે અને નીતિ ઘડનારાઓ માટે આ સંતુલન જાળવવું કેટલું પડકારજનક હશે.
અને મારા માટે સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ રહી કે ફુગાવો કેવી રીતે સમાજના અલગ અલગ વર્ગો પર જુદી જુદી અસર કરે છે. આ ખાલી આંકડાઓની રમત નથી, પણ લોકોના જીવન, એમની આર્થિક સુરક્ષા અને સામાજિક સમાનતા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. અને હા, આપણી સામૂહિક માન્યતાઓ, આપણી અપેક્ષાઓ, એ પણ કેવી રીતે વાસ્તવિક આર્થિક પરિણામોને આકાર આપી શકે છે એ જાણવો પણ ખૂબ જ રસપ્રદ રહ્યું.
શ્રોતાઓ માટે અંતમાં એક વિચાર મૂકીને જઈએ. પોતાના અંગત જીવનમાં ફુગાવાની કઈ અસરો સૌથી વધુ અનુભવાઈ રહી છે અને આજની આ ચર્ચામાંથી મળેલી કઈ સમજ કદાચ ભવિષ્યમાં વધુ સારા નિર્ણયો લેવામાં ઉપયોગી થઈ શકે તેમ લાગે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.